como para poder hacer el mundo. Yo creo que yo soy la historia de la vida, la patrón. En el parque, hay que ver que el día de hoy me hará, pero yo, si tengo que ver este mundo, no habrá que ver este mundo, pero yo creo que guarda la superiore, guarda la superiore,
Thank you. દૂર વર્ષે પદાર્થનું તો ભ્રમણ કરે, પોતાના આત્માને છોડીને દૂર પદાર્થ વર્તું જો પદાર્થો છે એનું તો મનને ચિંતન કરે. હું જે પર પદાર્થને જાણનારો છો એને તો જાણવાનું સારું ભૂલ એટલું સારું ભૂલ એટલું છે કે તો ભગવાનની પ્રતિમાને જાણે પણ પ્રતિમાને જાણનાર કોણ છે એને તો જાણ મોટામાં મોટી કરી ભૂલ છે. એવો જ આ પોતાનો આત્માન એને જાણતા અનુભવતા જીવનો ધર્મની શરૂઆત થાય છે. પોતાના શુદ્ધાત્માને જાણ્યા સિવાય ક્યાંય પણ કદી પણ કોઈ કાળે ધર્મની શરૂઆત થતી નથી. એમ જીવેન્દ્ર પરમાત્મા દેવાદેવો તીર્થંકર ભગવાન ફરમાવે છે. તો ઘટપટ આદિને જાણતું તેથી તેનું માન પણ જાણનારનું માન નહીં કહેવું કહ્યું જ્ઞાન. એ શુદ્ધ આત્માને જાણતા ધર્મની શરૂઆત થઈ. એ શુદ્ધ આત્માએ શું છે કે જેને જાણતા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે. સમ્યક દર્શન એટલે આત્મદર્શન, આત્મ સાક્ષાત્કાર. ગ્રસ્ત અવસ્થામાં સમ્યક દર્શન થઈ શકે. ગ્રસ્ત અવસ્થામાં ઉત્કૃષ્ટ ચારિત્ર ના આવે તેની માટે તો ગ્રસ્ત અવસ્થાનો ત્યાગ કરી, આસપાસનો ત્યાગ કરી, કંપન કાનૂનનો ત્યાગ કરી, જંગલમાં જઈને ધ્યાન અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે તેની ચારિત્રની ઉગ્ર અવસ્થા. પણ એ તેના ચારિત્રનું કારણ, ચારિત્રનું કારણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શનનું જ્ઞાન એવા ચારિત્રનું કારણ હોઈ શકે નહીં. એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે કે જેને જાણતા ભયનો નાશ થઈ જાય, જેને અનુભવતા અનંત કાળથી જે આ ચાર ગતિના ચકરાવામાં દુઃખ થાય છે એ ગતિનો અભાવ થઈ જાય. તેનો જેમ શોકો એટલે ઉદય નહીં. એમ એક વખત પોતાના શુદ્ધ આત્માને જાણે અને જાણીને એને સુધા કરીને પછી એમાં આ એનું નામ સમ્યગતિ નામનું ચારિત્ર. એ આત્માનું શું સ્વરૂપ છે વ્યાખ્યા સૂક્ષ્મ છે. સૂક્ષ્મનો અર્થ ન સમજાય એમનું સૂક્ષ્મ એટલે જરાક આપણે આપણા ઉપયોગને સ્થિર કરીને આપણા ઉપયોગને સૂક્ષ્મ કરવો. સૂક્ષ્મ કરવો એટલે ઉપયોગમાં બીજા વિચારો આવવા ન દેવા, એટલી માનસિક એકાગ્રતા રાખવી. આચાર્ય ભગવાન કહેવા માંગે છે એ આપણે જ્ઞાનનું ગ્રહણ થાય. જ્ઞાનનું ગ્રહણ થાય તો પછી એનું પ્રતિક થાય કે શું કહેવા, શું કહેવા માંગે છે. આત્મનું સ્વરૂપ કહેવા માંગે છે. આત્મકથા ચાલે છે, વિકથા હા તો એ દોડ મારેલી છે. વિકથા બંધ છે સ્વાધ્યાય મંદિરમાં. વિકથા આત્મકથા છે. ઉપવાસ કરવાનો આવે છે બધાએ. ઔપચારિક આદિ પાંચ ભાવમાં દ્રષ્ટાંત આપવાનો ખ્યાલ આવે છે. ઔપચારિક આદિ પાંચ ભાવમાં ક્યાં ભાવથી મોક્ષ થાય છે, આત્માની મુક્ત અવસ્થા થાય છે. એ મોરાવદ્રષ્ટિ રહીત, આપ કર્મથી રહીત અને દેહથી પણ રહીત એની અશરીરની અવસ્થા પ્રગટ થાય છે. જેને શુદ્ધ પરમાત્મા કહેવામાં આવે છે. મોક્ષમાં બે અર્થ થાય છે. એક મોક્ષનો અસ્તિત્વ અર્થ છે અને એક મોક્ષનો નાસ્તિત્વ અર્થ છે. મોક્ષ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ, પૂર્ણ આનંદની ઉપલબ્ધિ. એનું નામ પરમાત્મા જીવેન્દ્ર ભગવાનનો મોક્ષ પુત્ર અસ્તિત્વ અને નાસ્તિત્વ આત્યંતિક દુઃખનો અભાવ. સર્વથા પ્રકારના દુઃખનો અભાવ તો એનો પરમાત્મા મોક્ષ કહે છે. ये जो लोक स्थाई थे वो सेवा प्रणाम के स्थाई थे, कोई क्रिया के लोक स्थाई थे, क्रिया को क्रिया बिना मुस्तक तो लोकल क्रिया भगवान ने त्रय प्रकार से क्रिया ना त्रय प्रकार। एक तो आज देहादी में बाहर ना पदार्थ जड़ से कूद गई, તેનું જે પ્રલંબન થયું તેને જળની ક્રિયા કહેવામાં આવે છે। જળની ક્રિયા છે, ક્રિયાને ત્રણ પ્રકાર, જળની ક્રિયા, બીજી ક્રિયા પોતાના સ્વભાવને ભૂલીને અનાદિકાળથી અજ્ઞાની કરપદાર્થને સાવધાની કરીને મમતા કરે છે, એને મોહ રાગ અને દ્વેષની વૈભાવિક વૈભાવિક દુઃખદાયક ક્રિયા કહેવામાં આવે છે। કોઈને પાપના પરિણામ જે થાય વિભાવિક વૈભાવિક દુઃખદાયક ક્રિયા કહેવામાં આવે છે। બે ક્રિયા થઈ, એક ક્રિયાને વૈભાવિક ક્રિયાને કર્મચેતના કહેવામાં આવે છે। ભાવકર્મ આત્માના ક્રોધમાન માયા લોભના જે પરિણામ, ક્રિયા છે, ક્રિયા એ ક્રિયા તો સંસાર છે, એ ક્રિયા તો દુઃખ છે, એ ક્રિયા તો બંધ થાય છે કર્મનો, આ પ્રકારના કર્મનો બંધ થાય છે। ક્રિયા છે, આ બધી ક્રિયા છે, આ સાંભળવાનો વિકલ્પ છે ને સ્વભાવ, તો ક્રિયા છે બંધનું કારણ છે, ધર્મનું કારણ નથી। ભગવાનની પૂજા ભક્તિ યાત્રાનો વિકલ્પ, આહા એ બધા જે શુભ રાગ છે એ સુક્રિયા, તો એ ક્રિયાથી સંસાર થાય છે, એ ક્રિયાથી આત્માની મુક્તિ થતી નથી। અધિકાર ચાલુ છે કે મોક્ષનું કારણ ક્યાં ભાવથી મોક્ષ થાય, ક્યાં ભાવથી એટલે ક્યાં પરિણામ છે, આત્માના કેવા પરિણામ થવાથી આત્માની મુક્તિ થાય છે, છુટકારો થવાનું કારણ એવા આત્માના પરિણામ, તો કયા પ્રકારના પરિણામ છે, તો કહે છે કે આત્માના પાંચ પ્રકારના ભાવોમાં ચાર ભાવ પર્યાયરૂપ છે, એક ભાવ દ્રઢ છે કુશ આગળ, પણ અહીં તો ક્રિયાની વાત ચાલે છે, તમે ક્રિયાને માનો છો, તમે ધારની ક્રિયાને માનીએ છીએ, જળની ક્રિયા જળથી થાય છે એને અમે માનીએ છીએ, જે ક્રિયાને નથી માનતો તો જૈન મતનો અનુભવ નથી, પણ ક્રિયાના ત્રણ પ્રકાર છે, એક જળની ક્રિયા, દેહાદીની ક્રિયા, અને બીજું એક સ્વભાવને ભૂલીને અજ્ઞાનની ક્રિયા, જે અજ્ઞાનના ગર્ભમાંથી, અજ્ઞાનના ગર્ભમાંથી પૂર્ણ પાપનો જન્મ થાય છે। ભગવાન સ્વભાવ આત્માનો જે જ્ઞાનની છે તેના ગર્ભમાંથી પુનપાપ આવતા નથી, અજ્ઞાનના ગર્ભમાંથી પુનપાપ જન્મે છે, એની ભૂમિકા એનું ક્ષેત્ર અજ્ઞાન છે, એનું ક્ષેત્ર આત્મા નથી, આત્માના ક્ષેત્રમાં પુનપાપ પાકતા નથી। સાંભળો રૂપની વાત, શું કેન્દ્રીય તત્વની વાત આખી ચાલી ગઈ, 2500 વર્ષ થયા ભગવાન મહાવીરને ગયા, તત્વનો લોભ થઈ ગયો, મજ્જુએ કહ્યું કે મે માર્ગ સાંભળો ધીમે કરી રતિ અખંડ સમય, હા પછી કહ્યું કે મોક્ષ માર્ગ બહુ લોક, આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક, તમે કરવાની આ અજ્ઞાની ભૂમિની બાહ્ય ક્રિયા જોઈને એને કરવાની, આ કરવા એ જ્ઞાન ક્રિયા ભૂમિને રાગની ક્રિયામાં ચડી ગયા, ક્રિયાના ત્રણ પ્રકાર, એક જળની ક્રિયા, એક રાગની ક્રિયા, પુણ્ય પાપ, પુણ્ય પાપ એ રાગની ક્રિયા, વૈભાવિક ક્રિયા એ કર્મચેતના છે, એનાથી નવા કર્મ બંધાય છે, એ ભાવથી મુકાતો આત્મા નથી। બીજી ક્રિયા, એ ત્રીજી ક્રિયા જ્ઞાન ક્રિયા છે, જે શુદ્ધ આત્માને જાણીને અંદરમાં પોતાના શુદ્ધ આત્માને જે અનુભવ કરે છે એને સમ્યક દર્શિદાન ચારિત્રાણી શુદ્ધ ઉપયોગ રૂપ ધાર્મિક ક્રિયા કહેવામાં આવે છે, મોક્ષનું કારણ છે। આ સિવાય તમે લાખ ક્રિયા કરો બહારની દેહની, આ તો બાળા તો લાખો ના એ ક્રિયા તો લોભ કસાય જતો તો એ વૈભાવિક ક્રિયા છે. એ 5 લાખ નું દાન આપવાથી કઈ ધર્મ થતો નથી. જો 5 લાખ નું દાન આપવાથી ધર્મ થાય તો નિર્ધન નો ધર્મ કેવું થાય? તો તો ઇજારો થઈ ગયો પૈસા વાળાને. કોણ છે? એ તો પૈસા 5-25 લાખ ખુબ પેલા પાપ કરે જાય, પેલા પાપ કરે અને પછી પાપ ધોવા માટે કરોડ માંથી 5 લાખ આપે. 5 લાખ એ ના આપે, અમતો લાખ જ આપે. પણ કદાચ બહુ ઉદારતા એટલું બસ કોકને બહુ ઉદારતા આવી જાય તો 5-10 લાખ ખર્ચે. આ સાચું ખર્ચો ત્યારે વિચાર કરે કે કરોડ તો આપણા દિવાળી જે દિવાળી હતા અને એમાં 5-10 લાખ ખર્ચશે તો પાછા દિવાળીઓ તો એટલું કમાણે થઈ જશે કે આપણી મૂડી કરોડો કરોડ જો આ વર્ષની કમાણી હોય તો આપી દે. બાકી મૂડીમાંથી તો આપવું નથી. બધું વાણીઓ હિસાબ કરો, વાણીઓ બધા હિસાબ. હા હા, જોઈ લો સંયોગની પ્રતિનો પ્રણ. માયા કપટ કરો છો, પોતાના આત્માને ખોટું. બીજાને કોઈ કોઈનું ખોટું તો નથી, કોઈ કોઈનું ખોટું થતું નહીં. કોઈ કોઈને આશીર્વાદ આપી શકે નહીં, કોઈને કોઈ શ્રાપ આપી શકે. હા, તો પોતાનું ખોટું અંદરમાં ભૂતોથી ભાવ ઉભો થયા છે. આ રાતના હું વિડીયો બે વાગે તો તમે હિસાબ મારા ફેર એનું નવકાર મંત્ર ની માયા નથી. આ ઉભરાણ છે કે આપણે સવારે આ ઉભરાણ કરવા જવું છે. ખરો આ માલ વેચે છે, ખરો માલ થઈ કરે. આ જોઈ લો વિકલ્પનું ભાવ અને ધર્મ કરવો છે. અરે ભાઈ, ઘણું કરીને છોકરો દુઃખ છે, એના મોઢા જુદા હોય છે. હા, એની વૃત્તિ અંદરમાં જુદું કામ કરતું હોય છે. અહીંયા કહે છે કે 3 પ્રકારની ક્રિયા, એક જડની ક્રિયા, એક રાગની ક્રિયા અને એક જ્ઞાનનો જે વિતરાગ ભાવ છે. તો વિતરાગ ભાવની જે ક્રિયા થાય અંદરમાં અંતર સન્મુખ થઈને, જે રાગ રહિત જ્ઞાનના પરિણામ, દોષ રહિત મોહ રહિત જ્ઞાનના એક પરિણામ થાય છે અંદરમાં આત્મ સન્મુખ થઈને, એ જ્ઞાન ક્રિયા જે સ્વભાવભૂત છે તે ધાર્મિક ક્રિયા છે. પુનપાપની ક્રિયા એ અધર્મની ક્રિયા છે. આકરો ભલો લાગે, પુનપાપની ક્રિયા તો અધર્મની ક્રિયા છે. કેમ કે તે આશ્રય તત્વ છે, મલિન છે, દુઃખનું કારણ છે, નવા કર્મના બંધનું કારણ થાય છે. એ મોટું કારણ થતું નથી. મોડની ક્રિયા એમ 3 પ્રકારની ક્રિયા સર્વજ્ઞ ભગવાને ફરમાવી છે. આ કોઈના ઘરની વાત નથી, આ બંને સાક્ષી છે. આ બંને સાક્ષી છે. તો મોક્ષ કયા ભાવથી થાય એને વિચારવામાં આવે. શું વિચારવામાં આવે? વખનારને વિચારવાનું નથી, પણ બધાને ભગવજીને સાથે રાખીને કે ચાલો આપણે એને વિચાર કરીએ કે મોક્ષ થાય એ આત્માના કયા પ્રકારના પરિણામથી મોક્ષ થાય. પરિણામ અને પર્યાય દશા હાલત એટલું તો ખબર પડે ને. આ ક્રોધ છો એ આત્માનું વિચારી પરિણામ છે, વૈભાવિક પરિણામ છે, અશુદ્ધ પરિણામ છે, મૌન પરિણામ છે. એટલું તો ખ્યાલ આવે ને. હું તો ક્યાં ભાવથી મોક્ષ થાય વિચારીએ? ક્યાં ઔપચારિક, સૌપચારિક, સાહિત અને ઔદૈકો ચાર ભાવો પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા, હાલત, પરિણામ અને શુદ્ધ પરિણામિક દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વૈત દ્રવ્યને પર્યાયને જોડતું કે આત્મા પદાર્થ છે. પ્રમાણ જ્ઞાનના વિષયના 5 ભાવો રહેલા છે. હું તેને દ્રષ્ટાંત દઉં કે આ બધા શાસ્ત્રીય શબ્દ છે. ઔપચારિક હું, સૌપચારિક હું, સાહિત હું, ઉત્તમ હું, ઉદય હું, પારણાની પેઢી. આ ઘરમાં દુકાનમાં માલ કયો હોય 500 થી 1000 થી તો બધું યાદ રહી. એક મોટર સ્ટેટ પાછી દુકાન મૂકી ગયો એક મંદિરમાં છે રાજકોટ. પછી મેં પૂછ્યો બી એ તો કિશોરભાઈ, તમને આ તમારી દુકાનના માલ કેટલી આઈટમ હશે? એ તો 5000 આઈટમ છે મારી દુકાનની. મોટો લઈને શું કહું, 5000 આઈટમ? ત્યારે ઘરાક આવે ત્યારે પછી તમને એ આઈટમને કાંઈ ભાવ પડતર કાંઈ વેચી કાંઈ કેટલો જોવું જોઈએ. અરે બધું મોઢો થાય છે. કેટલા વખત પહેલા 1.5 વર્ષ પહેલા આ માલ ખરીદ કર્યો હતો 10 રૂપિયાનો એક નહીં, 1.5 વર્ષનું એ યાદ કરાવી દઉં એનો ખર્ચ ચડાવી દો, ઇન્સ્યોરન્સ ચડાવી દો, અને પછી નફો ચડાવીને હું કહું કે આ કોમ્પ્યુટરમાં એક મિનિટમાં ખબર પડી જાય. જો ઘરાબીઓ વાત કરો તો આ કોમ્પ્યુટર છે, આ ભાવનું પરસર, આટલો ખર્ચ, આટલો પ્લસ નફો, અને આ ભાવે વેચું તો આટલા પૈસા મળે, મને આ કોમ્પ્યુટર છે. પાંચે 5,000 ની ચીજ મોટો કહી દઉં છે, એનો નંબર કહી દઉં મોટરનો, આ નંબરનો પાકામાં લાગશે, આ બધા બધા કહી દઉં, બધું યાદ આવે. આ તો બધાનો દાખલો આપ્યો એટલે બધાને લાગુ પડી જાય. બાકી કોઈ રહ્યો નહીં, આ તો દ્રષ્ટાંત છે. પણ એનો આ 5 ભાવ છે, જૈનનો દીકરો છે, દ્રવ્યનો નવ તત્વનો નામ વિચાર શ્રીમદ એની નાની ઉંમરમાં ઘણા પરિપૂર્ણ આવ્યા જૈનોના પરિપૂર્ણ. પછી પોતે કહે છે આ પોતાની પોતાની વેદના બહાર પાડે છે. અરે અરે કેવો સાવ આવી ગયો કે આ જૈનો નામધારી જૈનો એને નવ તત્વના નામ પણ આવડતા નથી, એને નવ તત્વના નામ માત્ર આવડે, નામ માત્ર કેટલા આંગળીનો રોજો ગણાય એટલા મને દેખાય છે. નામ ભાવ નહીં, ભાવ તો એમ જુઓ અમને રૂંડો, ખાલી નામ. તો એ આ 5 ભાવની ખબર નહીં, ખાલી નવા નામ લાગે કે આ સર્વજ્ઞ ભગવાન મારીને કહેલી વાત, આ મારીને કહેલી વાત છે. ચોવીસ તીર્થંકરમાં છેલ્લા તીર્થંકર થયા ભગવાન માવીર પ્રતિમા છે, એ ગૌતમ ગણધરની સમસ્યાને ઉપરથી ઇન્દ્રો આવ્યા હતા સાંભળવા માટે, અને સાંભળવા એ ગલુડિયા થોડો સાંભળો, ઊંચા ઉતારી ઇન્દ્ર લાખો કરોડા દેવ દેવ એના અધિપતિ, અને કરોડો તો જેનો દેવનો હોય એવો જો ઇન્દ્ર ઊંચા ઉતારી એક ભાઈ તો જેનો મોક્ષ થવાનો છે, સમગ્રસ્તુ છે, તો ઉપરથી આવે ગલુડિયાનું માટે સાંભળો. હા હા, હું કઈ જાણું છું કે હું ભગવાન તમારી પાસેથી વિશેષ આત્માને શેષ સમજવા માટે ચક્રવર્તી બેઠા હોય, તો આવે સિંહ ગાય નાગ વાઘ બધા આવે જંગલમાં, બાજુ બાજુમાં બેઠા હોય, ઉંદર આવે અને બિલાડી પણ બાજુમાં હોય, અને બાજુમાં સિંહ ગાયનું વાસણું પણ સાંભળતો હતો, રોડ ઘોર ભૂલી જાય ત્યારે સમોસાની હદમાં આવે ને રોડ ઘોર ભૂલી જાય. એવું તો જેને ભગવાનનો અતિશય છે, એના સિંહ મુખેથી કહ્યું કે આત્મામાં 5 ભાવો છે. દુકાનના ભાવની ખબર, આ ભાવ એટલે કિંમત, ભાવ એટલે પરિણામ, ભાવ એટલે આત્માને 4 પ્રકારના પરિણામ છે, એક પ્રકારનું દ્રવ્ય પરિણામ છે, નિત્ય પરિણામ. ધર્મનો દ્રષ્ટાંત આપીને ખબર પડે, એક પાણીનો ગ્લાસ છે, નિર્મળ પાણીનો એક ગ્લાસ છે, અને એની અંદર થોડી માટી નાખેલી છે, તો જે પાણીનો સ્વચ્છ સ્વભાવ છે એને પારિણામિક ભાવ કહેવામાં આવે, સાહજિક ભાવ, કૃત્રિમ ભાવ, એમાં કોઈની મિલાવટ કરવાની જરૂર ન પડે. ઓરિજિનલ ભાવ પાણીને સ્વચ્છ ભાવ એને પારિણામિક ભાવ કહેવામાં આવે. એમાં જરા માટી નાખીને પાણી દોરવું થઈ ગયું, પાણી આખું દોરવું થઈ ગયું, આખું પાણી ચાલ્યાથી ઉપર સુધી જોયું તો દોરવું પાણી દેખાય, એને અવૈત ભાવ કહેવામાં આવે છે. કર્મના સંબંધથી રાગ દ્વેષ મોહના પરિણામ થાય, એને અવૈત ભાવ કહેવામાં આવે છે. જેમ દોરવું પાણી એને અવૈત ભાવ કહેવામાં આવે છે. હું એક ગ્લાસમાં થોડીક વાર રાખું તો માટી નીચે બેસી ગઈ, માટી ઉપર બેસી ગઈ, ઉપર સ્વચ્છ પાણી દેખાય, એકદમ સ્વચ્છ. હા, એકદમ માટી ચાલવામાં છે અને પાણી ઉપર સ્વચ્છ, એને ઔત્સમિક ભાવ કહેવામાં આવે. અને ગ્લાસ જરા ભણી ગયો, એવું અડી ગયું, શું ભણી ગયો, શું એમ તો નિર્મળતા દેખાય, પણ નિર્મળતામાં માટીના કેટલાક કણ ઉપર આવી ગયા, જે આંખમાં દેખાતા નથી, સૂક્ષ્મ, એને સૌક્ષમિક ભાવ કહેવામાં, અને માટી કાઢી નાખી અને પાણી સ્વચ્છ અવસ્થા જોવામાં આવે તો તેને સાઈ ભાવ કહેવામાં છે, પાણીનો મૂળ સ્વભાવ પારણાનો ભાવ છે. એ ચાર અવસ્થા માટીના સંગથી જે નવીનતા દેખાય તે અવધ ભાવ કહેવાય. એ માટી નીચે બેસે તેને ઉત્તમ ભાવ કહેવાય. નિર્ણય કહેવાય પાણીની અવસ્થાને. અને જરા થઈ જાય તો જ અંદર રોજગાર મીટર સુધી નિરાશ દેખાય પણ આંખમાં દેખાય નહીં તો સૌત્તમ ભાવ કહેવામાં આવે છે. અને માટી કાઢી નાખીને એકદમ નિર્ણય પાણી દેખાય તો તેને સાહેબ ભાવ કહેવામાં આવે છે. એના આત્મા છે શુદ્ધ પ્રકારનું જ્ઞાન આવેલું પરમાત્મા શક્તિઓ જે સ્વભાવે શુદ્ધ છે એને પારણામિક ભાવ કહેવામાં આવે. અને કર્મના સંગે નિમિત્તના સંગે પરના સંગે જે કોઈ રાગ દ્વેષ શોધ માન માયા લોભના ભાવ થાય, હર્ષ શોકના ભાવ થાય, પછી અર્પીના ભાવ થાય, તે બધા જે વિચારો પરિણામ વિભાવ પરિણામ દુઃખદાયક પરિણામ એને પરમાત્મા ઔદૈક ભાવ કહેવામાં આવે છે. ઉદયના સંબંધથી થતો વિકારી ભાવ તેને ઔદૈક ભાવ કહેવામાં. તે જે બંધનું કારણ છે, જે અધર્મની દશા છે, તે મોક્ષનું કારણ નથી. ત્યારે આવ્યા પ્રશ્ન શીખે કર્યો કે મોક્ષના કારણે ભાવ ક્યાં છે? તો કે ઉત્તમ ભાવ, સૂક્ષ્મ ભાવ અને કાયિક ભાવ એ આત્માના ત્રણ પ્રકારના વિપરાજી પરિણામ. એ વિપરાજી પરિણામને પરમાત્મા મોક્ષનું કારણ કહે. આ તો અહીંયા 300 તો પાઠશાળા છે હિન્દુસ્તાનની, અને 10 વર્ષના બાળકને 6 દ્રવ્ય 9 તત્વના નામ પૂછો, આ 5 ભાવના નામ પૂછો, નિમિત્ત છે, ઉપાદાન છે, નિશ્ચય છે, વ્યવહાર છે, સત્કાર છે, સામાન્ય ગુણ છે, વિશેષ છે. 10 વર્ષનો બાળક ખટ 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 તો ગયો બધું. કેટલા 20,000 બાળકો તો પરીક્ષા આપે છે 10 સાલ. અને એના માટે થઈને શિક્ષકો તૈયાર કરવા માટે એક શિબિર ખોલવામાં આવે છે. એ શિબિરમાં પ્રશિક્ષણ વર્ગ એટલે કેવળ માત્ર શિક્ષકો શીખવા માટે આવે કે જે પછી એના ગામમાં જઈ પાઠશાળા ખોલીને બાળકોને ભણાવે. એવા શિક્ષકો તૈયાર કરવામાં આવે છે. એવા 1800 શિક્ષક એમાં 80% તો શિક્ષિત બીઓ દીપું ગ્રેજ્યુએટ ભણેલા એટલે 1800 અથવા 80% હો શિક્ષિત એકદમ. હા, 1800 તૈયાર થયા ફેક્ટરી માં. આ બધું નવી ફેક્ટરી છે, પેલા કઈ નહોતું. આ નવી ફેક્ટરી ઉત્પન્ન થઈ છે તત્વજ્ઞાનની, જેમાં 1800 તો શિક્ષક તૈયાર થયા, પણ 20,000 બાળક તો અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે. અને 1,00,000 વિદ્યાર્થી થઈ જશે. હા, એ તત્વજ્ઞાનના અભ્યાસનો રંગ અને રસ કરે છે. જોડ છે સમજવાની ભાવના કોને સમજવું છે? પોતાને. કોના માટે? પોતા માટે. ધર્મ કરવો છે દેખાડવા માટે નથી, પણ પોતાને હિત્ય માટે ધર્મ કરવાનો. ધાર્મિક પરિણામ છે ને એ અંતિમ સૂક્ષ્મ છે, એ બીજો જોઈ શકતો નથી. રાગની ક્રિયા બીજો જોઈ શકે, દેહની ક્રિયા જોઈ શકે બીજો. હું ઉપદેશનો વર્ણન કરું તો દેહની ક્રિયા થઈને ધર્મની ક્રિયા ક્રિયા દેખાય. આ ઉપદેશ કરે છે એટલે ભગવાનને નમસ્કાર કરે છે. તો એની બાહ્યની ક્રિયા જોઈને એનો અંદરનો ભાવ અત્યારે એમ તો તીર્થંકર પ્રત્યે ભગવાન પ્રત્યેનો નમસ્કારનો ભાવ શુદ્ધ ભાવ છે એમ એને બાહ્ય ક્રિયા દ્વારા અનુમાન થઈ શકે. પણ ધર્મના પરિણામ જે અંતર્મુખ છે, ઋતુ આત્મા છે, તે ઇન્દ્રિય જ્ઞાન વાળો થઈ શકે નહીં. તો આ પાણીના દ્રષ્ટાંત છે આત્મા ઉપર વિચારીએ તો આ આત્મા જે છે તે ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદ પરમાત્મા દ્રવ્યરૂપ છે. એ પાણીનો ભાવ અને પરના સંબંધથી જે ક્રોધાદી વિકારી ભાવ થાય તે અવૈધ ભાવ કહેવાય, કે જે નવા કર્મનું બંધનું કારણ થાય અને વર્તમાનમાં એનું દુઃખનું કારણ થાય. આત્માને કોણ પાપના પરિણામ દોષ્યા જો કોઈ જ આત્મા પોતાના આત્માની સન્મુખ થઈ નિર્વિકલ્પ ધ્યાનમાં જયારે આત્મદર્શન કરે છે ત્યારે તેને પ્રથમ ઉત્પન્ન સમય દર્શન થાય તો એ વચ્ચે અતુલ્ય આનંદ આવે છે. શુદ્ધ ભગવાનની જાતનો પ્રવૃત્તિ એક પ્રવૃત્તિનો ફેર પ્રવૃત્તિ ને એની માત્રામાં ફેર એના પૂર્ણ આનંદને ભોગવે છે અને આ અંત થોડા આનંદને અતુલ્ય આનંદને આત્મિક આનંદને ભોગવે છે. એવા પરિણામને પરમાત્મા ઉત્તમ ભાવ કહે છે. એનાથી નિર્ગલા થાય છે, એનાથી બંધ થતો નથી અને એ ભાવ મુક્તિકાંગ છે. ઉત્તમ ભાવ મુક્તિકાંગ છે. મુક્તિકાંગ એટલા માટે છે કે તે શુદ્ધ પરિણામ વિતરાજી પરિણામ છે, રાગ રહિતના પરિણામ છે. ઉત્તમ ભાવમાં નો રાગનો દ્વેષ છે ને એનાથી રહિત પરિણામ. તેથી તે શુદ્ધ પરિણામ વિતરાજી પરિણામ જીવને મુક્તનું કારણ થાય છે. બીજો ભાવ ઉત્તમ ભાવ કલ્પીને ખોટપણ ભાવ થાય ત્યારે પણ એને એ મોરાજ દેશ રહીત આત્મા અશુદ્ધ શુદ્ધ પરિણામ જે પ્રગટ થાય એ પણ વિતરાગી પરિણામ છે, તે પણ મુક્તનું કારણ થાય છે. અને બીજું એક થાય સમગ્રસન થાય છે અને સાહેબ ચારિત્ર થાય છે તે પણ મુક્તનું કારણ થાય છે, એ પણ વિતરાગી પરિણામ છે. એમ ત્રણ પ્રકારના પરિણામ મુક્તનું કારણ થાય છે, એક પ્રકારના પરિણામ બંધનું કારણ થાય છે અને એક દ્રવ્ય પરિણામ એ બંધનું કારણ નથી ને મુક્તનું કારણ નથી. કારણાનુ ભાવ જે છે, કારણાનુ ભાવ જીવનો મૂળ સ્વભાવ ઓરિજિનલ સ્વભાવ એ બંધનું પણ કારણ નથી અને મુક્તનું કારણ નથી. ત્યારે બંધ તો દેખાય છે અને મુક્ત તો દેખાય છે. એનું કારણ શું કે બંધનું કારણ અવદવ ભાવ છે અને મોક્ષનું કારણ ઉત્તમ સ્વસ્થનો સાઉ ભાવ છે. અહીંયા પણ પાઠશાળા ખોવા દે છે. અહીંથી કોઈ એક પોતે શીખડાવનાર શિક્ષક તરીકે જયારે મોટો એવા શિબિરો દવાઈ શિબિર ખોટે છે પ્રશિક્ષણ વર્ગ ત્યારે અહીંથી જો બે એક બે ભાઈ જાય એક એક ગામમાંથી પાંચ પાંચ ભાઈઓને પાંચ પાંચ બનો જાય બનો જવા જોઈએ. કેમ કે આ જૈન ધર્મના સંસ્કાર વિના બધો દુર્ધાની એવા છે. શિક્ષક ઉત્તમ કરવા જોઈએ ગામના પોતાના. તમે બહારથી ભાડે લાવો એ કામ ના આવે. શું કેટલા કામ આવે હું થઈ શકે છે, ના થાય એવું કામ નથી. બધું થઈ શકે છે. આપણા બાળકો માટે આપણે ભોગ આપીએ. લંડન મોકલીએ, અમેરિકા મોકલીએ, મોકલીએ ના આવડતો તો ભરે 500-1000 રૂપિયા કલાકમાં આપ્યું એ કુસંગ. એ પોતાના આત્મા માટે કઈ કુસંગ હશે? હા હા કે મારે તો મારા આત્માનું કલ્યાણ કરવા માટે પેલા શબ્દ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને પછી શબ્દોનો અર્થ શીખવા છે. યાદવર્ય મૂકવું મળે, યાદવર્ય પણ એનો ભાવ ખ્યાલમાં આવી જાય. તો પોતા માટે કહું, છોકરા માટે 5000-10000 સુધી અને 1,00,000 સુધી ભલે નહીં ખર્ચાય. શું કઈ વાંધો નથી. છોકરો તૈયાર થશે એ પાસે સ્વાર્થ છે. સ્વાર્થ હો મારા કપટ છે. છોકરાને ભણાવવા માટે સ્વાર્થ છે કે છોકરો તૈયાર થશે પછી સારી નોકરી કરશે અને ત્યાં વેપાર કરશે તો પછી ખૂબ પૈસા ગમાશે. એની પાછળ સ્વાર્થ છે છોકરાને ભણાવવાની પાછળ. એની પાછળ પૈસો ખર્ચે છે પણ પોતા માટે કોઈ પંડિત બોલાવીને ટ્યુશન રાખે હિન્દુસ્તાનનો છે મોટા શિક્ષાને ઘરે બબે ચાર પંડિતો હોય, બબે ચાર ચાર પંડિતો સવારે એક પંડિત, બપોરે બીજો પંડિત, રાત્રે બીજો પંડિત, આખું કુટુંબ બેસી જાય. હા પણ પોતા માટે પોતે કઈ કરતો નથી. હા એ મેન ચાંચિયા ભવડી ચાલો જાય ને દીકરાઓ બે ચાર દી સાંભળો ને પછી તો લાડવા ઉદાવો બાપનો ભણું જાય. એ તો આપણે આપણા પિતાજીને ભૂલી જાય છે ને. આપણે આપણી વાત કરો તો આપણે બીજા ભૂલી જાય. એ તો સ્વાભાવિક વાત છે ને. કહો હવે આપણે જો ભૂલી જાય છે તો બસ પછી કોઈ યાદ કરશો નહીં. માટે જો ભાઈ આ મનુષ્ય મળે છે અને કયા સાધન સંપન્ન સજો હોય તો થોડી નિવૃત્તિ લઈને મોક્ષ સાહેબ ઘટાડીને આત્માનું ચિંતન મનન સમાગમ કંઈક અભ્યાસ એને માટે ગમે તેટલો ખર્ચ થાય તો આત્મા માટે છે ને. હે દેહ માટે નથી, આત્મા માટે. બહુ બીમાર પડે, કેન્સર થાય તો લાખો રૂપિયા ખર્ચે નથી, પણ આત્માની બીમારી છે કોને કઈ ખબર નથી. હા, બહુ બીમાર તો હું બીમાર, પણ બહુ બીમાર તો હું બીમાર એમ નથી, પણ મને અજ્ઞાન છે એ મારી મોટી બીમારી છે. અને અજ્ઞાન લઈને જાય તો ચાર ગતિમાં મારે વસરવું પડશે, એને હજુ ત્રાસ તો લાગતો નથી. મેં માસીનું ઘર નથી આવતું, જશે કિર્યુંકમાં જશે, મોટા ભાગના જીવો છે માયા કુટવા કિર્યુંકમાં પોતાના ઘરમાં ઉંદર થાય, ગોંડો થાય, મચ્છર થાય, આ થાય, જમતા રહી જશે ને. હા હા, બધું બની શકે છે. માટે કોત કોત નર કોતા કાંઈ આવી જશે ભાઈ, કાંઈ આવી જશે. સાત ભાઈનું સ્વરૂપ થયું દ્રષ્ટાંત દ્વારા, અને એ દ્રવ્યની પર્યાયની જેવું કે તેને દ્રવ્ય કહેવામાં આવે. દ્રવ્ય દ્રવ્ય જીવ તત્વનું જીવ દ્રવ્ય, જીવ દ્રવ્યમાં જીવના બધા પરિણામ લઈ લેવા. આ પાંચેય પરિણામનો સમૂહ તેને દ્રવ્ય કહેવામાં આવે, એના એક પરિણામ બાદ થઈ શકે નહીં. પાંચ ભાવ લીધા કે ન લીધા? પાંચે ભાવ એ જ આત્મા તેનો દ્રવ્ય પર્યાય દૂર, દ્રવ્યનો પર્યાયનું જોડતું કે આત્મા એટલે પદાર્થ છે. આત્મા એટલે પદાર્થ, પ્રમાણ જ્ઞાનનો વિષય છે. શું પ્રમાણ જ્ઞાન ને શું નહીં, શબ્દનું જ્ઞાન નંબરે ગજબની વાત ને. આહા, કેવી કે સંલાસ ઘરની હારે માથા મારે છે, ઘરની હારે માથા મારે તો માથું માંગે જ નહીં. ભાવ માથું, હો ભાવ માથું, આત્માના પરિણામ બગડો, આત્માના પરિણામ સુધરો. જળની હારે આ ચોવીસે કલાક માથા ફોડ કરે, બુદ્ધિ ફોડ થઈ જાય. ત્યાં પ્રથમ તો જુઓ તો સૂક્ષ્મ ગાથા છે, ધ્યાન રાખે, સમજાય ખરે. ન સમજાવવું હોય તો શરૂઆત તો કરવી પડશે ને, ક્યારે હું સૂક્ષ્મ છો તો શરૂઆત તો સૌથી તો કરવી પડશે ને. તો આજ નથી સમજાતું, પણ આજ નથી સમજાતું તો શરૂઆત તો કરવી પડશે ને. આત્માનું સ્વરૂપ સમજવાનું કે આવી શા માટે ન કરવી. ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારણાનિક ભાવમાં, પારણાનિક ભાવના ત્રણ, ભોગ જીવત્વ ભવ્યત્વનો અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારણાનિક ભાવમાં હું કહું છું કે અંદરમાં શુદ્ધ જીવત્વ એનું જે શક્તિ લક્ષણ પારણાનું પણ, શુદ્ધ જીવત્વ એટલે જીવત્વ શક્તિથી આત્મા નિત્ય જીવે છે. આ શક્તિ અનાદિયમ છે, કોઈ આત્મા મરતો નથી, જેનું મરણ થતું નથી, મરણ એટલે નાશ થતો નથી આત્માને. આત્મા પદાર્થ છે, એ શક્તિને એની અવસ્થા પણ છે, પણ આત્માનો અભાવ થાય નહીં. એવા એની શક્તિ, જીવત્વ શક્તિ, જીવત્વ પ્રાણથી, ચેતના પ્રાણથી જીવ જીવે એને શુદ્ધ પારણાનું ભાવ કહેવામાં આવે છે. તે શુદ્ધ દ્રવ્યાર્થ મળ્યા હોવાથી એ અંતર્મુખ જ્ઞાનનો વિષય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનથી આ ભાવ જાણી શકાતો નથી. શું કે જે ઇન્દ્રિય જ્ઞાન છે અત્યારે એ વ્યવહાર નહીંનો વિષય છે, તેથી તે જ્ઞાનમાં શું પદાર્થો ગણાય, પણ તે જ્ઞાનમાં પોતાનો ભગવાન આત્મા જાણી શકાતો નથી. એને માટે પોતે અંતર્મુખ થાય અને એક અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય. એ અતિન્દ્રિય જ્ઞાનને શાસ્ત્ર ભાષાએ શુદ્ધ પ્રજ્ઞાર્થિક નહીં કહે છે, કે જે જ્ઞાનનો વિષય દ્રવ્ય સામાન્ય માત્ર છે જાણવાનો, એને શુદ્ધ દ્રવ્ય અર્થનો નહીં, અર્થિક એટલે પ્રયોજન, જે જ્ઞાનનું પ્રયોજન પોતાના સ્વભાવને જાણવાનું છે, એવા જ્ઞાનના વ્યાપારને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહે છે. અને એ નિરાવરણ આ ભગવાન આત્મા, આત્મા અનાદિ અનંત નિરાવરણ છે, જેને આપ કર્મનું આવરણ થયું નથી, અને જેને રાગનું પણ આવરણ થયું નથી. એવો એક દ્રવ્ય સ્વભાવ અંતરમાં બિરાજમાન છે, નિરાવરણ શબ્દ છે. નિત્ય નિરાવરણ હો, ક્ષણિક નિરાવરણ તો કેવો જ્ઞાન થાય, તો નિત્ય નિરાવરણ પરમાત્મા દ્રવ્ય, દ્રવ્ય શું ને પર્યાય શું એ ખબર નથી. સોનાનું દ્રવ્ય કહેવાય અને ઘાટ થાય તો બી ઘાટ એને પર્યાય કહેવાય. આટલું યાદ નથી, યાદ નથી થતું હતું. તે કોશિશ કરવી, કોશિશ કરવી જોઈએ. બીજું કેમ યાદ રહ્યો છે? શું બીજું તો યાદ રહ્યો છે? ઘરમાં ચાર દીકરા હોય, બે દીકરી હોય, એને નાની યાદ રહ્યો કે નહીં? યાદ રહ્યો. પછી એના દીકરાના દીકરા થયા હોય તો નાની યાદ રહ્યો. મોટા દીકરાના આવેલા, નાના દીકરાના આવેલા, એ યાદ રહ્યો કે નહીં? ક્યાં ગામમાં રહ્યું છે એ યાદ રહ્યો. આપણું મૂળ ગામ જામનગર ફરવાનું હતું એ પણ યાદ, એ તો નહીં યાદ નથી. બધું યાદ રહ્યું છે. હું પોતાના અને આ આત્માથી પારતો, એને પારતી વસ્તુ યાદ હતી. પારતી માનવું છે, વાત સાચી છે. આને પોતાનું માનવું વધુ હોય, આને પોતાનું માન્યું છે. દેહને પોતાનું માન્યું છે, કુટુંબ પરિવારને પોતાનું માન્યું છે, સૌરોગ્ય પોતાનું માન્યું છે, પોતાનું માન્યું છે. એટલે પોતાનું જે માને એમાં યાદ રહ્યો જોતું નહોતું. પણ આને તો પોતાનું માનવું નથી, એટલે આ યાદ રહેતો નથી. વાત સાચી જોતું નહીં. આ યાદ રહેતો નથી, આત્મા યાદ રહેતો નથી. આત્માને ભૂલે છે બસ, આત્માને ભૂલીને બધું તેને પૂરું અનંત વાત. પણ આત્માને ઓળખો નહીં. જ્યાં લગી આત્મ તત્વથી નો નહીં, ત્યાં લગી સાધના સર્વ દેખી. આ શું કર્યું? વ્રતને જપ કરવા થતી. આ વ્રતો ઘોડાને જપ ઘોડાને બાર ચકારના અંતરને બાય તપ પણ ઓણસણ ઓદરી વસ્ત્રી ત્યાગ આદિ અનેક પ્રકારના જંગલમાં જઈ ઉભો ઉભો તપ કર્યો. આ પણ આત્માને ઓળખો, જ્યાં લગી આત્મસત્વથી નો નહું, ત્યાં લગી સાધના કરી દીધી. આત્મા કોણ છે? ધર્મ તો આત્મામાં થાય. ધર્મ તો ધર્મની ક્રિયામાં ન થાય, ધર્મ રાગની ક્રિયામાં ન થાય. ધર્મ તો ધર્મીને અવલંબનો, ધર્મીનો પોતાનો આત્મા. તેનો ઉપયોગ અંદરમાં લઈ જવો ને પોતાનો શુદ્ધ આત્માને જોઈએ, આરાધના કરવી, એની ઉપાસના કરવી, એનું ધ્યાન કરવું, તેની ચિંતાનું અનુમનન કરવું, એમાં થઈ જવું, એને પરમાત્મા ધાર્મિક ક્રિયા કહે. બાકી લીજમતી કલ્પના છે જગતના જેવો. લીજમતી કલ્પના એ ચડી ગયા છે. પણ ભલે માને ધર્મ, પણ ધર્મ થશે નહીં. શરીરને ભગવાન ના પાડે. માને તો શું થાય? પણ ધર્મ જે કરે, પણ આપણે પૂછીએ કે તમે ધર્મ કર્યો હતો તો કઈ એનું ફળ આવ્યું? કે આત્મદર્શન થયા, આત્મામાં આનંદ ના થાય, કોઈ આનંદ આવતો નથી. 24 કલાક માન માન પૂરા પૂર્યા. આકુતા આકુતા આકુતાને આ ધાર્મિક પરિણામ તો આનંદદાયક છે, સુખદાયક છે. એ ધર્મની દશામાં ચંચાળો ન હો, ધર્મની દશામાં દુઃખ ન હોય. ધાર્મિક ક્રિયા જગતના જીવો કરી તો નથી, સંતન કાળમાં પણ સાંભળ્યું પણ નથી, સાંભળ્યું નથી. હા, આવું હોય આજે. અરે ભાઈ, ધીરો થા, શાંતિથી વિચાર કર, ઊંડો વિચાર. અને તું મોડો ઉતાવળો ના ન પાડ, ઉતાવળો ના પાડ. ભૂજીને ના પાડ તો વાંધો નથી, જાંગર માલા મારો છે. અમને તો તમને ગમે તો રાખજો, નતો પાછો આપી દેજો. પણ જરા બીજી વાત આવે ત્યારે એનો વિચાર તો કરવો જોઈએ. પ્રથમ તો જીવતો ભવતો ને ભવતો એમ ત્રણ પ્રકારના પારણાનું ભાવ માન. શુદ્ધ જીવતમાં એવું જે શક્તિ લક્ષણ પારણાનું છે તો શુદ્ર વાતમાં નિરાવરણ, આત્મા તદ્દન નિરાવરણ છે. પરિણામને આવરણ હોય, પરિણામને આવરણ હોય, જ્ઞાનને આવરણ હોય, ચારિત્રની પર્યાયને આવરણ હોય, શ્રદ્ધાની પર્યાયને આવરણ હોય, પરિણામને આવરણ હોય. પણ અપરિણામી એવું ભગવાન જે પોતાનો આત્મા દ્રવ સામાન્ય એને આવરણ હોય શકે નહીં. પાણીનું પાણીની અવસ્થા મલિન થયું તો માટીનું આવરણ છે એ અવસ્થા ચિરભૂત થઈ ગઈ. સ્વચ્છ પાણી એ અવસ્થા અવસ્થા હતા ને, પર્યાય પરિણામ અવસ્થા હલક, પાણીની હલક. પાણીની અવસ્થા મલિન દેખાય છે તો મલિન અવસ્થા જે દેખાય છે એમાં માટીનું આવરણ છે, એમાં માટીનું આવરણ છે. પણ એ શક્તિ રૂપે પાણી સ્વચ્છ છે એને માટીનું આવરણ લાગુ પડ્યું નથી. જે શક્તિ રૂપ પાણીની સ્વચ્છતા છે માટીના ભાવથી જે સ્વભાવનો ઘાત થઈ જાય, પ્રાણામિક ભાવનો ઘાત થાય, તો ફરીથી સ્વચ્છપણે કોઈને પ્રાપ્ત થઈ શકે નહીં. પણ ઉપરો માલ ગુરો મૂકી દીધો, વેપારી કહેવાય પણ ગુરો. આ કઈ તત્વો વિચાર ઉડો કરતો નથી. એક વખત ગુરુ નહીં ગયો તો ગુરુ કરોડપતિ માણસ છે, જૂના વેસ કંપની વાળા કારવાની છે, એ ત્યાં ઉતરે છે. પછી ભાવિકર સાધ્યા એ તો ચાલે, એ બધા માતાજી છે, 70 વર્ષ 75 વર્ષની ઉંમર. એ વિષય એવો આવ્યો કે ધર્મ દર્શનમાં ત્યાગ વિના ધર્મ નહીં થાય. ધર્મ સમજી શું કહ્યું? હા, ત્યાગ વિના ધર્મ. તમે તો જાણ લો કે આ સંજોવા કોઈ ત્યાગની વાત કરતા નથી. ત્યાગ વિના મોક્ષ નથી. અરે, ત્યાગ વિના ધર્મની શરૂઆત નથી. પણ સાંભળો, ગ્રહણ પૂર્વક ત્યાગ છે.
પંડિતજી, આ તો કે મેં આટલી ઉંમરમાં ગ્રહણપૂર્વક ત્યાગની વાત કઈ દી સાંભળી નથી. ત્યાગની વાત સાંભળી, બધા મુનિઓ આવે, પંડિતો આવે, કોલક આવે, સુલક આવે, સ્વરત સાધુતાઓ આવે, બધાની સાથે સાંભળ્યું. પણ આ ગ્રહણપૂર્વક ત્યાગ, હા, લોકો ગ્રહણપૂર્વક ત્યાગ, ગ્રહણપૂર્વક ત્યાગ એનો સાપેક્ષ ત્યાગ કહેવામાં આવે છે. અને ગ્રહણ વિનાનો ત્યાગ તેનો નિરપેક્ષ ત્યાગ કહેવામાં આવે છે. તો પછી શું કરવું? તો ગ્રહણ શોનું કરવું? હા, તો સમાજ દર્શનનું ગ્રહણ કરવું, અને ગ્રહણ કરતા મિથ્યાત્વનો ત્યાગ થઈ જાય. પછી આગળ વધતા સ્વરૂપમાં લૂંટા થતા એ અવ્રતનો પણ ત્યાગ થઈ જાય. અને પછી સ્વરૂપમાં વિશેષ સુખ ધ્યાનની શ્રેણી માનતા કસાઈનો પણ ત્યાગ થઈ જાય. અને 14મા દિવસે અયોધ્યા કેવળી પરમાત્મા જ્યાં પ્રદેશનું કંપન બંધ થઈ જાય છે, ત્યારે તેને પ્રદેશના કંપન રૂપ આશ્રય ભાવનો ત્યાગ થઈ જાય. માટે ગ્રહણપૂર્વક ત્યાગનું વિધિ છે. જેમ જેમ આત્મા સ્વભાવમાં લીન થતો જાય છે, વિજ્ઞાનગણ સ્વભાવ થતો જાય છે, તેમ તેમ તે આત્મા આશ્રય હતી નિવૃત્તો. સ્વભાવનો ગ્રહણપૂર્વક વિભાવનો ત્યાગ. શું સ્વભાવ, શું ગ્રહણ, શું વિમાન, શું ત્યાગ, કાંઈ ખબર નહીં. આ બધા જૈનમાં જૈનની વાત છે, અજૈનની વાત. સર્વજ્ઞ ભગવાન દેવાદેવ તીર્થંકર પરમાત્મા, હા, તેની પહેલા પાઠ પ્રભુ થયા પાઠના, તેની પહેલા દેવીનાથ ભગવાન થયા દ્વારકામાં. આ હા, એ તીર્થંકર પરમાત્માની વાણીમાં આખરે કાઢી. હજારો વર્ષ પહેલાની આ લખેલી શાસ્ત્રમાં વાત છે. કોઈની વાત નહીં. આવો બુદ્ધિવાદનો જમાનો છે, અંધશ્રદ્ધાનો વિષય હવે ચાલતો એમ નથી. આટલું કરો તો ભ્રમ થાય, ને દાન કરો તો ના ના સમજાવો. એમને યુવાનીઓ પૂછો કે સમજાવો, હે બુદ્ધાવો. આ ભારતની અંદર અત્યારે બહુ કોલાહલ થઈ ગયો છે ભાઈ. યુવાનીઓ તૈયાર થઈ ગયા. હા હા, આ વાત તો કોઈ બી સાંભળી નથી. આ તો બીજી તમને વાત છે. અંધશ્રદ્ધાનો વિષય નથી. ન્યાયથી, નૈભિકથી, તર્કથી, આગમથી અને સ્વત અનુભવથી શુદ્ધ થાય એવી વાત છે. અધર્થની વાત નથી. આ તો શું છે? ગ્રહણપૂર્વક ત્યાગ. પણ કોનો ગ્રહણ? સ્વભાવનો. સ્વભાવ છે અને ગ્રહણ છે. કોનો ત્યાગ? તો વિભાવનો ત્યાગ. કોનો હોય? વિભાવનો ત્યાગ હોય. વિભાવનો રાગ, દ્વેષ, લોભ, ક્રોધ, માન, માયા, લોભ, એનો ત્યાગ થતો જાય. જેમ જેમ તમે સ્વભાવનું ગ્રહણ થાય, ઔષધ ભણો ધર્મશો નહીં, જેમ જેમ વિતરાગ ભાવની પ્રવૃત્તા થાય, તેમ તેમ રાગ ભાવનો ત્યાગ થતો. વિતરાગ ભાવ વિના રાગનો ત્યાગ થઈ શકે નહીં. વિતરાગી પરમાત્મા વિતરાગતાની વાત કરે છે. હા, અજ્ઞાની રાગની વાત કરે છે, અને વિતરાગી પરમાત્મા વિતરાગ ભાવની વાત. જે ભાવથી પોતાનો મોક્ષ થયો, કોર્મનું અનુષ્ઠાન કેવળ જ્ઞાન પ્રગટ થયું, જે ક્રિયાથી, જ્ઞાન ક્રિયાથી આત્મામાં ઠરવું અને જ્ઞાન ક્રિયા કહેવામાં, જ્ઞાનને પોતાના ઉપયોગને આત્મામાં જોડવો તેનો યોગ કહેવાય. પોતાના ઉપયોગને આત્મામાં જોડી રાખવો તેનો યોગ કહેવાય. અને એની યોગ સાધનાવાળા સાધકને યોગી ધર્માત્મા કહેવામાં આવે. અને અંતર્મુખ ઉપયોગને આત્મામાં જોડવો તેનું ધ્યાન કરવામાં આવે, ધર્મ ધ્યાન. ધ્યાન કરતા તો આવડે છે, તો ફરનું કોનું ધ્યાન એવું કર્યું નથી. આ વર્ણને સુધ પાડવાનું ભાવ એવું સમજાવવાનું છે ને, તો તો બંધનો પર્યાય પરમતી રહી છે. કે ત્રણ શબ્દ આવ્યા, પેલા શૂન્ય કહ્યું, બંધ મોક્ષના પરિણામથી શૂન્ય શબ્દ આવ્યો હતો, પછી અભાવ શબ્દ આવ્યો હતો, અને ત્રીજો શબ્દ આવ્યો રહિત છે. શું ત્રણ શબ્દ? બંધ મોક્ષ પર્યાય પરિણામથી રહિત છે એક વાત કરી, એ બીજો. પરંતુ જો દસ પ્રાણીરૂપ જીવતો, દસ પ્રાણીટલું શું કે પાંચ ઇન્દ્રિય નો ઉધાર, મન બળ, વચન બળ, કાયદો પાંચો ત્રણ, એક શ્વાસોશ્વાસ અને એક આયુ, એવા દસ પ્રકારના પ્રાણથી મનુષ્ય જીવે છે. એક ઇન્દ્રિય ચાર પ્રાણથી જીવે છે, એક ઇન્દ્રિયનો જીવ ચાર પ્રાણથી જીવે છે, અને મનુષ્ય સૌની પ્રતિનિધિ દસ પ્રકારના વ્યવહારિક પ્રાણ પાંચ ઇન્દ્રિયનો ઉધાર, મન બળ, વચન બળ, કાયદો શ્વાસોશ્વાસો, એ દસ પ્રકારના પ્રાણ છે. એ પ્રાણનો નાશ થાય છે, ખુદ પરમાત્મા જયારે થાય તો દસ પ્રકારના પ્રાણ હોતા નથી. દેહ નથી, દેહ નથી તો દ્રવ્ય ઇન્દ્રિય નથી, ભાવ ઇન્દ્રિય નથી, શ્વાસોશ્વાસ નથી, અને આયુષ પણ નથી. આ બધું શીખવું પડશે. દસ બાર વર્ષ પંદર વર્ષના બાળકને ઓહો એકદમ ઓવો થઈને જેવી વાત કરે, હાઈ સિત્તેર વર્ષના માણસો શરમાવું પડે. એ બાળક આવી વાત કરે છે, કચોરી થઈ શકે, બધું મોટી ઉંમરે તો આત્મનુભવ થઈ શકે છે. ટાઈમ કાંઈ નથી, એને ઉંમર લાગી પડતી, જેમ કે આત્મા દેહથી ધન છે, આત્મા આયુષ્કર્મથી ધન છે, વર્તમાનમાં ધન થઈ શકે છે. ભ્રમ કરવાની ભાવના જાગો, કે ભ્રમ થાય. ભ્રમ એટલે આનંદના પરિણામ, આત્મિક આનંદ, આત્મિક સુખ હો એ સ્વાદ ચાલતો નથી અજ્ઞાનીએ. એ આત્મિક સુખનો સ્વાદ ચાલતો નથી, એટલે દુઃખમાં સુખનો અભાવ થાય છે. દુઃખ એટલે આ જે મમતાના પરિણામ છે ને, સર્પદાર્થ પુનરાય, એ દુઃખદાયક છે. એમાં એનું સુખનું માનતુ થાય છે. આપણા જેવી કોઈ અનુકૂળતા નથી. 2 લાખ રૂપિયાની ઇન્ટો કેબ મોટર પોતાની ભારત જેવા, હા હા હા. આ બંગલાને, આ કુટુંબ અને આ ભાઈઓને, દીકરાઓ કયાદરા, હું અને અમારે હું તારે 50 માણસ છે, પણ કમ બહુ હું કુશળે 50 માણસ ખુલાવજો. આ હા નથી સુખ ભાઈ, એ સંયોગમાં તો નથી. તારી ભ્રાંતિ મોટી થઈ ગઈ છે, કમો ઓછો છે તને, ઘણું કપડું પૂરું લાગે. ભેગા ખાતી વાત કરે, પોતાની ઓલી બીજાને સંભળાવે, ડોકરિયા ખાતા હોય બીજાને સંભળાવે, મોડા નાખો. પણ મોથી શું દુઃખ, મોથી સુખ થાય કે સુધાર નથી, નથી વિચાર સુધાર. અને મોહ છૂટી જાય તો મેં કહ્યું છું કે કચરો કાઢવાની વાત છે. અહીંયા જે વાત છે એ તો પાણીમાંથી જે નોલ કાઢવાની, છટકડી નાખીને જેમ પાણીમાંથી નોલ માટી કાઢી નાખવાની વાત છે, એમ અહીંયા આ રાગ દ્વેષનો મોહનો નોલ જે છે, મલિન ભાવ, એ પવિત્ર પરમાત્માની અંતર્દૃષ્ટિ કરતા, એ પવિત્ર પરિણામ પ્રગટ થતા એ મોહનો નાશ. હા, મોહના નાશનો ઉપાય સર્વજ્ઞ પરમાત્મા બતાવે છે. મોહ શોષક વાણી જ્ઞાની ન હો, અજ્ઞાનીની વાણી મોહ શોષક અને મોહ વર્ધક જ હો. આ જોજો, એનું માપ કાઢવું હોય ને લિમિટનું, તો તમને ચાલુ આપવું છે. તો જ્ઞાની હંમેશા આત્માની ને આત્મા વિતરાગ ભાવની વાત કરશે, અને અજ્ઞાનીની વાણીમાં એ આત્માની વાત જ નહીં આવે. એનું વિતરાગ ભાવ કેમ થાય એની વાત નહીં આવે. રાગ પોષક એની વાણી છે, કેમ શબ્દો આવે પણ એની પાછળ જો ભાવ નથી. આ કેટલા ભાવની કિંમત છે, શબ્દની કિંમત નથી, દોષાની કિંમત નથી. હા હા, આ તો અંદર પોતાને ઉતારવાનું છે ને,
આ કઈ બતાવવાનું ધરમ નથી. આ તો પોતાના હિતની વાત છે. મોહના નાશ વિના અનંત વાર તો શુભ ની ક્રિયા કરી ફૂલ પીડ્યા, પણ મોહ નો કાયમ રાખે. પાંદડા તોડા, પાંદડા તોડે પણ થોડો ટાઈમ થાય પાછો લીલા પાંગરી જાય કે નહીં. પણ જો એક વખત વાવાઝોડાથી ઝાડ ઉખડી ગયું મૂળમાંથી, પછી પાંદડા લીલા લાગે અથવાડું પુનર્જી, પણ એનું મળે ઉકાઈ જાય. એ અજ્ઞાની પ્રાણીઓ મોહને મૂળિયાને જીવતું રાખી અને શુભ ભાવની ક્રિયા કરીને પાંદડા તોડે છે, પણ મોંઘું મીઠા તેનું અજ્ઞાનનું કાયમ રાખે છે. જ્ઞાની કહે છે કે મોહમાં ધામમાં તો એક વખત જો મોહનો નાશ થઈ ગયો દ્રષ્ટાવસ્થામાં, તો રાજદોષના પાંદડા રહેશે થોડો ટાઈમ. કમાવું ખાવું પીવું રહેવું કરતો ટાઈમ જંગલમાં જઈને સાધના કરવાનો ભાવ નહીં આવે. કૃષ્ણ ચેખાકાળમાં આવે એવી વાત જુદી છે, સમજી તો અપવાદ છે. પણ દ્રષ્ટાવસ્થામાં ઘણો લાંબો કાળ જાય. ત્રાસી પૂર્વ સુધી, ત્રાસી ત્રાસી લાખ પૂર્વ સુધી ઋષભે ભગવાન દ્રષ્ટાવસ્થામાં રહ્યા. ત્યાં તો દીક્ષા અંગીકાર કરવું નહીં, પણ મુદ્રા સાથે તો બંધાતો નહોતો ઉભું. કેમ કે ઓનું મોડું નીકળી ગયું તો મીઠાતું, અને દ્રષ્ટાવસ્થાના પાંદડા રહ્યા હતા તે પાંદડા કેમ કે મૂળમાંથી પ્રવાહ પાણીનું ના આવે તો પાંદડું પોસાય નહીં. કેમ કે પ્રવાહ તો મૂળમાંથી ઉપર જાય છે ને, તો મૂળનું ચૂકું જ નહીં. મોહનું રાજદેશ પાંદડા રહી ગયા તો બધો પાંચો સાથે વધારે ને વધારે પંદર ભવે તો એની મુક્તિ થાય. થાય ને એક વખત મોહનો નાશ એક સમય માટે કરવાનો છે. એક સમયની સામાયક મોક્ષ આપે, એક સમયનું સામાયક, એક સમયનું પ્રતિક્રમણ સામાયક, એક પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એક સમયનો. એક સમયનો નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, નિશ્ચય સામાયક, નિશ્ચય આલોચના, આત્મા સુખ નિર્વિકલ ધ્યાનમાં આત્મા દર્શન પૂરા અલ્પકાળમાં નિશ્ચય આવે. આવેલો આવે પોતાને ખબર પડે, પોતાને ખબર પડે કે મારો અલ્પકાળમાં મોક્ષ છે, મારો સંસાર કરી થઈ ગયો. હવે ચાર ગતિના દોષ મારા ભાગમાં આવ્યા, એટલે કદાચ બે ચાર પાંચ દોષ થશે તો મનુષ્ય દોષ, મનુષ્ય દોષ બધો થાય તો એ જે પુરુષમાં ન જાય, એ જે માર્ગમાં નવા સંભાવ દ્રષ્ટિ કદાચ બે ચાર પાંચ સાત દોષ થાય તો મનુષ્ય મરીને દોષ થાય. સ્વર્ગનો ચાર પ્રકારનો દોષ છે, એક વૈમાનિક દોષ, એક ભૌતિક દોષ, એક ભવનવાસી, એક ભંકર. ચાર પ્રકારના દેહોમાં ઊંચામાં ઊંચો દેહ હેમાલુગ્ય સ્વર્ગનો દેહ, તેના ઉષામુગ્ય પૂજ્ય, અને જ્યાંથી સાધના ચાલુ હોય છે જ્યાંથી ફરી મનુષ્ય થાય, મનુષ્યમાં સાધના કરે પૂર્ણ થાય, પૂર્ણ પ્રમાણ દેશા પ્રગતિ થાય, તો ફરીથી આયુ પૂરું થાય તો ફરીથી સ્વર્ગમાં જાય. સ્વર્ગ ને મનુષ્ય, સ્વર્ગ ને મનુષ્ય, અને મનુષ્ય થાય ત્યારે ત્યાં જન્મે પોતા સુમંત જૈન કુળમાં જન્મે, જ્યાં કમાવાની એની ચિંતા હોય છે. એવા ચોથા કાળમાં જન્મે, સમયદ્રષ્ટિ કરીને પંચમ કાળમાં અહીંયા કાળમાં જન્મે નહીં. એટલું તો એનું પૂર્ણ હતું જાય છે. જેમ કંઈક વાવે ને બાજરો વાવે કે જુવાર વાવે તો રાડા તો હારે થાય, પાકો એમાં શું ધર્મ ને પુણ્ય તો ધર્મ થાય. કોઈ જોતો નથી, અમે એમની વાંચતા નથી, પણ આત્મ ધ્યાનમાં ગુરુ થતા થતા નિર્વિત ધ્યાન સ્થા ના આવે, ઉપયોગ બહાર જાય અને આત્માને ચિંતન કરતો હોય તો પુણ્યનો બંધાઈ જાય. પૂર્ણ પ્રેમ થાય એ ખબર નથી. એને પૂનાનું બંધુ પ્રેમ કહેવામાં, સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં જે પૂન બંધાય એ પૂનાનું બંધુ પ્રેમ છે. અજ્ઞાનીને પૂન બંધાય પાપાનું બંધુ પૂન છે, જેની પાછળ પાપના પરિણામ આવે છે. હું તો બંધુક કર્યો રહે છે, પરંતુ જો દક્ષિણાનું જીવતને ભવે તો ભવે તો રૂપે પરિવાર સુખલે આવતું તેવાથી અશુભ પારણાનિક ભાવ સંજ્ઞા વાળા છો. દસરાની વાત વ્યાખ્યા કરી પછી ભવિષ્યના ભવિષ્ય વિશે યોગ્યતા છે. જેમ એક આખી ગુણ જાય મગ્ન અડગનું મગ્ન ગુણ
તો એમાં કેટલાક મગજને અરે કરો પાણીથી સીજતા સીજી જાય કરી જાય એટલે કેટલાક મગજને અરે દેવાઓ છોડી તો બંને એટલો તાપ આપીને પાણીથી ચડાવો તો પણ જળની બે પ્રકારના પર્યાયની યોગ્યતા વાળા જેવો છે એ પર્યાયની યોગ્યતા છે સુધનો તો બધા સરખા છે ભવિને ભવિ પણ પર્યાયથી જોવામાં આવે પરિવાર ચૂકવું છું તો એ પ્રકારના જેવો છે કે કોઈ બી સામતા નથી એવા થોડા ગુણ છે કેમ કે આખી મગની ગુણમાં કોઈ કેટલા હોય થોડા હોય થોડા હોય એને અભવ્ય કહેવામાં આવે અને જે પોતાના શુદ્ધાત્માની વાત સાંભળતો તે સૂજી જાય બુધી જાય સમગ્ર પ્રતાપ કરે એવી યોગ્યતાવાળા ગુરુ ભગવત કહેવામાં આવે છે એ સમય છે અને થઈ ગયું.